जय सच्चिदानंद सर्वज्ञ श्री दादा भगवान आत्मविज्ञान पुस्तिका 1995 एडिशन फर्स्ट एडिशन संकलन पूज्य श्री डॉक्टर नीरू बेन अमीन. This is the beginning of the second tape. અત્યાર સુધીની પહેલી ટેપમાં અપ ટુ પેજ 30 આવી ગયું છે. જય સચ્ચિદાનંદ. સંત પુરુષોનું યોગબળ, સત પુરુષોનું યોગબળ અને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું યોગબળ. આખા જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અમે સૌને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. ચેપ્ટર 8 પેજ 31 હેડિંગ આત્મા અનાત્મા વચ્ચેની ભેદરેખા. આ અક્રમ વિજ્ઞાન છે એટલે આટલું જલ્દી સંકિત થાય છે, નહીં તો ક્રમિક માર્ગમાં આજે સંકિત થાય એવું છે જ નહીં. આ ક્રમ વિજ્ઞાન તો બહુ ઊંચી જાતનું વિજ્ઞાન છે. આત્મા ને અનાત્મા વચ્ચે એટલે તમારી ને પારકી ચીજ એમ બે વહેંચણી કરી આપીએ, આ તમારો ભાગ અને આ તમારો ભાગ નહીં, ને વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન નાખી બાણ હદ મારી આપું ત્યાં. પછી પાડોશીના ખેતરના ભીંડા આપણાથી ખવાય નહીં ને, દાદા કહે છે. નેક્સ્ટ હેડિંગ માર્ગ ક્રમ અને અક્રમ. તીર્થંકરોનું જે જ્ઞાન છે એ ક્રમિક જ્ઞાન છે. તીર્થંકરોનું જે જ્ઞાન છે એ ક્રમિક જ્ઞાન. ક્રમિક એટલે પગથિયે 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 ચડવાનું. જેમ જેમ પરિગ્રહ ઓછા કરતા જાઓ તેમ તેમ મોક્ષે પહોંચાડે. તે ઘણા કાળે. અને આ અક્રમ વિજ્ઞાન એટલે શું કે પગથિયા નહીં ચડવાના, લિફ્ટમાં બેસી જવાનું અને 12મી માળે ચડી જવાનું. એવો આ લિફ્ટ માર્ગ નીકળ્યો છે. તે આ લિફ્ટ માર્ગમાં જ બેસી ગયા તેનું કલ્યાણ થઈ ગયું. હું તો નિમિત્ત છું. આ લિફ્ટમાં જે બેઠા એનો ઉકેલ આવી જાય ને, ઉકેલ તો લાવવો જ પડશે ને. આપણે મોક્ષે જવાના જ છીએ, તે લિફ્ટમાં બેઠાની ખાતરી પાછી થવી જોઈએ કે ના થવી જોઈએ? આપણે મોક્ષે જવાના જ છીએ, હવે તે લિફ્ટમાં બેઠાની ખાતરી થવી જોઈએ કે ના થવી જોઈએ? એની ખાતરી એટલે ક્રોધ, માન, માયા, લોભ થાય નહીં. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ના થાય એટલે પૂર્ણ કામ થઈ ગયું ને. દાદા, ક્રમિક માર્ગને ધોરી માર્ગ તો કહે જ છે ને. આ તો એક અક્રમ માર્ગ ઉભો થયો, નહીં તો મોટો માર્ગ તો પેલો જ છે ને દાદા. હા, ખરો માર્ગ તો એ છે, પણ ત્યાં તપી તપીને આગળ જવાનું. જેટલું તપે એટલું ઉજાસ આવે, એ તો તપ છે ને દાદા. એટલે ત્યાં અકડામણ બહુ થાય ને. અકડામણ વગર ક્રમિક માર્ગમાં આગળ વધાય નહીં ને દાદાશ્રી. એ અકડામણનો જ રસ્તો છે ઠેઠ સુધી. આપણે ત્યાં આ છાશ્યું સોનું 100 એક મણ હોય, 100 એક મણ, તો એને અકડામણ કરાવીએ તો ચોખ્ખું થાય ને? એને ફ્રીઝમાં મૂકીએ તો ચોખ્ખું થાય? ના થાય દાદા. પણ જેમ ક્રમ માર્ગમાં નિયમ છે બધા, એમ આ અક્રમ વિજ્ઞાન જે તમે લાવ્યા એમાં કોઈ નિયમ ખરા કે દાદા? કે ના. કારણ કે નિયમ આવે એ રિલેટિવ કહેવાય. આમ બેસવાનું ને તેસવાનું એ બધું રિલેટિવ હોય, અક્રમમાં નિયમ જ ના હોય. હવે અહીં કશું કરવાનું નથી તો એ લોકો નથી આવતા. પણ દાદા, કર્યા વગર કેમ થાય? ત્યાં એ અટકી જાય છે. હા, કર્યા વગર શી રીતે થાય કહેશે? અલ્યા, કર્યા વગર શી રીતે થાય કહેશે? અલ્યા, તું શી રીતે કરીશ? હું તને કરવાનું કહીશ તો તું કરવાનો શી રીતે? તું તો બંધાયેલો છે. તું ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષથી બંધાયેલો છે. પરવશતામાં, સંપૂર્ણ પરવશ સ્થિતિમાં તું છે. શી રીતે તું કરીશ? કરવાની શક્તિઓ રહી નથી. છતાં અમારે એવો માર્ગ આપવાનો છે સરળ કરીને, એકદમ બહુ સરળ કરીને. આ ક્રમિક માર્ગે બહુ સરળ, ઓછા તપથી કામ ચાલે એવો આપીશું. ક્રમિક માર્ગ એવો સરળ થશે? હા, એવો માર્ગ આપીશું. અક્રમ માર્ગે જેટલા બુજ્યા એટલા બુજ્યા, તે બુજ્યા ત્યાં સુધી આ અક્રમ ચાલવા દે, પછી પેલું ક્રમિક આપી દેવાનું. આ તો માર્ગ જ જુદો છે. આ માર્ગને તો અક્રમ માર્ગ કહેવાય એટલું જ, બાકી આ તો ભગવાનની સીધી ડાયરેક્ટ કૃપા જ. પછી શું ના થાય, ત્યાં તીર્થંકરો હોય છે ત્યાં ડિરેક્ટ કૃપા થાય છે, તે કેટલાકને ડિરેક્ટ કૃપા થઈ જાય ને ઠેઠ ઉતારે, પણ ત્યાં ક્રમિક માર્ગમાં કૃપા થાય એટલે ઘેરથી પોટલી છોડીને આવતા રહેવું પડે. અને અહીં બધાને પોટલી છોડીને આવતું રહેવાનું કહ્યું હોય તો કે કાલે પાછો આવીશ દાદા એમ કહીને પછી આવે જ નહીં, પણ આ તો અક્રમ માર્ગ છે. હા, સંસારમાં રહીને કામ થઈ જાય. આ છેલ્લામાં છેલ્લો પાસપોર્ટ કાઢવાનો આવ્યો છે, પછી હવે આ પાસપોર્ટ નીકળવાનો નથી, પછી બંધ થઈ જશે, પછી તો ધર્મ ચાલુ રહેશે અને ધર્મથી અહીં આગળ એની પુણ્ય વધતી જાય, આવતે ભવ એ ભોગવે, પણ એમ થતું જાય. એટલે છેલ્લામાં છેલ્લો આ મોક્ષનો માર્ગ નીકળ્યો છે, આ છેલ્લો ચારણો મૂક્યો છે. જેટલું ચડાયું એટલું સાચ્યું, અને બીજું બધું રહ્યું તે આવતી 24 સુધી, 80,000 વર્ષ સુધી તો કશું કોઈનું ચાલશે નહીં પછી. એટલે આ અક્રમનો છેલ્લો ચારણો છે. હેડિંગ, મને મળ્યો તે અધિકારી. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા આ માર્ગ આવો સહેલો છે તો પછી કોઈ અધિકાર જેવું જોવાનું જ નહીં, ગમે તેને માટે એ શક્ય? દાદાશ્રી કહે છે, લોકો મને પૂછે છે કે હું અધિકારી ખરો, ત્યારે મેં કહ્યું મને મળ્યો માટે તું અધિકારી. આ મળવું એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે આની પાછળ. એટલે અમને જે કોઈ માણસ ભેગો થાય એને અધિકારી માનવામાં આવે છે. ના ભેગો થયો એ અધિકારી નહીં. એ ભેગો શા આધારે થાય છે? એ અધિકારીના આધારે મને ભેગો થાય છે. મને ભેગો થયો ને છતાં એને પ્રાપ્તિ ના થાય તો પછી એને અંતરાય કર્મ નડે છે. મને ભેગો થયો અને છતાં પ્રાપ્તિ ના થાય તો પછી એને અંતરાય કર્મ નડે છે. નેક્સ્ટ હેડિંગ, આત્મા કરેક્શન. આમાં અંતિમ ધ્યેય. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા એટલે આ કોઈ શોર્ટકટ છે અથવા તો કોઈ ટૂંકો જ રસ્તો છે?
બિલકુલ ડિરેક્ટ રસ્તો, બિલકુલ શોર્ટકટ.
પણ દાદા આનો અંતિમ ધ્યેય શું છે? સનાતન સુખ પ્રાપ્ત કરવાનું, સ્વતંત્ર થવાનું, નિરાલંબ થવાનું. દાદાશ્રી કહે છે, સનાતન સુખ પ્રાપ્ત કરવાનું, સ્વતંત્ર થવાનું, નિરાલંબ થવાનું. દાદા સનાતન સુખમાં શું હોય એની વ્યાખ્યા શું છે? દાદાશ્રી, જે સુખને માટે કોઈ પ્રયત્ન આપણે ના કરવો પડે, કોઈ પણ જગ્યાએ સહજ રીતે પ્રાપ્ત થયા કરે, નિરંતર રહ્યા કરે, દુઃખ જોવામાં જ ના આવે, એનું નામ સનાતન સુખ. નેક્સ્ટ હેડિંગ, ક્રમમાં કરવાનું ને અક્રમમાં. એક ભાઈએ એક ફેર પ્રશ્ન પૂછ્યો કે ક્રમ ને અક્રમમાં ફેર શો? ત્યારે મેં કહ્યું કે ક્રમ એટલે બધા કહે કે આ અવળું છોડો ને સવળું કરો, બધા એ જ કે કર્યા કરે, એનું નામ ક્રમિક માર્ગ. ક્રમ એટલે બધા છોડવાનું કહે, આ કપટ લોભને છોડો ને સારું કરો, એ જ તમે જોયું ને અત્યાર સુધી. અને આ અક્રમ એટલે કરવાનું નહીં, કરો મી કરો સી કરો તી નહીં. ગજવું કાપે તો અક્રમમાં કહેશે એણે કાપ્યું નથી ને મારું કપાયું નથી. ગજવું કાપે તો અક્રમમાં શું કહે? એણે કાપ્યું નથી ને મારું કપાયું નથી. અને ક્રમમાં તો એમ કહે કે એણે કાપ્યું ને મારું કપાયું. અક્રમ વિજ્ઞાન એ લોટરી જેવું છે. લોટરીમાં ઇનામ મળે એમાં એણે કંઈ મહેનત કરી હતી? રૂપિયો એણે આપ્યો હતો ને બીજા લોકોએ રૂપિયો આપ્યો હતો, પણ એનું ચાલી ગયું. એવું આ વિજ્ઞાન તરત જ મોક્ષ આપી દે છે, રોકડો જ. નેક્સ્ટ હેડિંગ, અક્રમ માર્ગે અનુભૂતિ. દાદા પૂર્વજન્મના યોગે જ અક્રમ મળે છે ને? દાદા આપણા પૂર્વ જન્મના યોગે જ અક્રમ મળે છે ને દાદા, કે હા આ એક જ સાધન છે કે જેનાથી હું ભેગો થઉં, કોટી જન્મની પુણ્ય જાગે ત્યારે આ યોગ બાજે. પેલા બધા ક્રમિક માર્ગ કહેવાય. ક્રમિક માર્ગ એ રિલેટિવ માર્ગ છે. રિલેટિવ એટલે ભૌતિક ફળો આપે અને મોક્ષ ભણી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ લઈ જાય. ત્યાગ અને તપ કરતા કરતા છેવટે અહંકાર શુદ્ધ કરવો પડશે. પછી ત્યાં આગળ ઉપર મોક્ષનો દરવાજો ભેગો થશે. ક્રોધ, માન, માયા, લોભ, વિષયો, સાંસારિક ભાવ એ બધાથી અહંકાર શુદ્ધ કરવો પડે ત્યારે ત્યાં મોક્ષનો દરવાજો ખુલ્લો થાય. ક્રમિક માર્ગ તો બહુ મુશ્કેલી વાળો છે અને અહીં અક્રમ માર્ગમાં તો જ્ઞાની પુરુષ તમારો અહંકાર શુદ્ધ કરી આપે છે. અહંકાર ને મમતા બેઉ કાઢી લે છે. રહ્યું શું? પછી તમે તમારા સ્વરૂપના અનુભવમાં આવી જાઓ. આત્માનો અનુભવ થઈ જાય તમને તો જ કામ થાય. નેક્સ્ટ રીંગ, અક્રમ માર્ગ સાથી ઉદયમાં અને ક્રમિક માર્ગ અલ્પ વિરામ છે કોમા, અને અક્રમ માર્ગ એ પૂર્ણ વિરામ છે ફૂલ સ્ટોપ. આ તો કોક ફેરો અપવાદ ઉભો થાય છે. ખરો ધોરી માર્ગ તો એ ક્રમિક જ છે. સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. આ તો કોક ફેરો ગૂંચાતો હોય ને, ઘણા તૈયાર જીવો રહી ગયા હોય તો કોઈ જ્ઞાની મારફત નીકળી જાય. અક્રમ ઉદયમાં ક્યારે આવે? આચાર્યો મહારાજાએ મને પૂછ્યું, શા માટે અક્રમ તમને ઉદયમાં આવ્યું? તો મેં કહ્યું, ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ ગયો છે. ક્રમિકનું આખું બેઝમેન્ટ સડી ગયું છે. મને કહે એનો પુરાવો આપો. મેં કહ્યું કે ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે? મનમાં હોય એવું વાણીમાં બોલે અને એવું વર્તનમાં રાખે ત્યાં સુધી ક્રમિક માર્ગ ચાલશે. ત્યારે એ કહે એ તો બધું ફેરફાર થઈ ગયું છે. મેં કહ્યું તેથી ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ ગયો છે. નેક્સ્ટ હેડિંગ, અક્રમનું અછેરું. અત્યારે આ ક્રમિક માર્ગનો આધાર સડી ગયો છે ત્યારે અક્રમ ઉભો થયો ને, એમને એમ અક્રમ ઉભું થાય નહીં કોઈ દાડોએ. ક્રમિક માર્ગનું જે બેઝમેન્ટ હતું તે સડી ગયું છે. એ જ્યારે રિપેર થશે પછી, પણ રિપેર થતા એને 3000 વર્ષ નીકળી જાય ત્યાં સુધી આ અક્રમ માર્ગે ચાલ્યા કરશે. પછી આની જરૂર નહીં. આ અક્રમ વિજ્ઞાન તો લાંબો કાળ ટકે નહીં. આ તો ક્રમિકના બદલામાં આવ્યું છે. ક્રમિક માર્ગનું બેઝમેન્ટ અત્યારે સડી ગયું છે. દાદા, તમે લિફ્ટ બનાવો છો? લિફ્ટ તો છે જ, આ માર્ગ જ લિફ્ટનો માર્ગ આવ્યો છે ને. આમને કહી જાઓ, જાઓ દાદરા ચડી આવો, તો એ ક્યારે ચડે? એટલે મેં કહ્યું દાદાની લિફ્ટમાં બેસી જાઓ. તે આ શેઠિયાઓને ઘેર લહેર પાણી છે, બધું છે, પણ તોય પડી રહે છે ને મારી પાસે. નેક્સ્ટ હેડિંગ, અક્રમથી આમૂલ પરિવર્તન. અક્રમ વિજ્ઞાન બહુ મોટી અજાયબી કહેવાય. આ જ્ઞાન લીધા પછી માણસ બીજે દાડે ફેરફાર થઈ જાય માણસમાં. આ સાંભળતા જ લોકો માની જાય, અહીં ખેંચાઈ આવે. અહીં આ બધા લોકોને કહ્યું, ભાઈ તમે તમારું લખી લાવો. એ બધાને કહેતા ફરે છે. દરેકને ખબર આપી દીધી છે કે તમે તમારું લખી લાવો. તમારે દાદા મળતા પહેલા જે સ્થિતિ હતી અને દાદા મળ્યા પછી જે ફેરફાર થયો તે લખી લાવો. એ જગત જ્યારે વાંચે ને ત્યારે કહે આવું બની શકે જ કેવી રીતે. એક માણસ આખો ફરે કેવી રીતે? આ એક માણસ નહીં, 60000 માણસો અને ફરે છે અને પછી પાછો ફરી કાયમને માટે. કોઈના ખરાબ વિચાર પણ સરખા ના આવે, હિંસક ભાવ જ ઉડી જાય છે. જોઈ આવો કેવા ચેન્જ થઈને આવ્યા છે થોડી વારમાં જ. અક્રમ માર્ગ વિશ્વભરમાં હેડિંગ છે. આ તો સંયોગ બહુ ઊંચી જાતનો કે આવું કોઈ જગ્યાએ બન્યું નહીં. એક જ માણસ દાદા એકલા જ કામ કરી શક્યા, બીજું કોઈ કરી શકે નહીં. દાદા એ પછી દાદાની કૃપા ને, એ પછી દાદાની કૃપા ને, એ તો ચાલ્યા કરશે દાદા કે છે. એ પછી તો દાદાની કૃપા ને દાદા, તો દાદા કે હા એ તો ચાલ્યા કરશે. મારી ઈચ્છા છે કે જે પણ કોઈ તૈયાર થઈ જાય ને પાછળ માર્ગ ચલાવનાર જોઈએ ને. હા દાદા જોઈએ ને. દાદા કે પણ મારી ઈચ્છા પૂરી થઈ જશે? પ્રશ્ન કરતા, અક્રમ વિજ્ઞાન જો ચાલુ રહેશે તો એ નિમિત્તથી ચાલુ રહેશે? દાદાશ્રી, અક્રમ વિજ્ઞાન ચાલવાનું, અક્રમ વિજ્ઞાન તો તમારે બેસ્ટ થશે. હજુ તો વર્ષ બે વર્ષ જો આવું ને આવું ચાલ્યું તો ઠેઠ દુનિયામાં બધી વાતો જ આની ચાલશે અને પહોંચી જશે ઠેઠ. કારણ કે જૂઠી વાત મો ભારે ચડીને બોલે છે, તેમ સાચી વાત મો ભારે ચડીને બોલે, સાચી વાતનો મોડો અમલ થાય અને જૂઠી વાતનો તો વહેલો થાય. નેક્સ્ટ હેડિંગ, અક્રમ થકી સ્ત્રીનો પણ મોક્ષ. ત્યારે લોક કહે કે મોક્ષ પુરુષનો જ થાય, સ્ત્રીઓનો મોક્ષ નહીં. એ હું એમને કહું છું કે આ સ્ત્રીઓનો પણ મોક્ષ થાય, કેમ ના થાય? ત્યારે કહે કે એમની કપટની ને મોહની ગ્રંથિ બહુ મોટી છે. પુરુષને આવડી નાની ગાંઠ હોય તો એમને આવડી મોટી સુરણ જેવડી હોય. સ્ત્રી પણ મોક્ષે જશે, ભલે બધા ના કહેતા હોય પણ સ્ત્રી મોક્ષને માટે લાયક છે. કારણ કે એ આત્મા છે અને પુરુષોની જોડે ટચમાં આવ્યો છે, તે એનો પણ ઉકેલ આવશે. પણ સ્ત્રી પ્રકૃતિને મોહ બળવાન હોવાથી વધુ ટાઈમ લાગે. નેક્સ્ટ હેડિંગ, વિતરાગ વિજ્ઞાનથી મુક્તિ. હા, એટલી બધી અલૌકિકતા છે આ માર્ગની, લૌકિકતા આમાં રહી નથી. કારણ કે આ રિયલ છે. રિયલનો અર્થ જ અલૌકિક અને રિલેટિવનો અર્થ લૌકિક. આ તો ક્યાંય સોલ્યુશન જ ના મળતું હોય અને બંધનમાંથી મુક્ત થવું હોય તેને માટે અહીં માર્ગ છે. નહીં તો બીજા બધા સ્ટાન્ડર્ડો તો છે જ. આઉટ ઓફ સ્ટાન્ડર્ડ થવું હોય જેને, તેને માટે અહીં માર્ગ છે. આ આંતરવિજ્ઞાન છે અને પેલું જગતમાં ચાલે છે તે બાહ્ય વિજ્ઞાન છે. બાહ્ય વિજ્ઞાન વિનાશી છે અને આ આંતરવિજ્ઞાન અવિનાશી છે અને તે સનાતનને પમાડે એવું છે. આ વિજ્ઞાન છે એટલે વિજ્ઞાનથી મુક્તિ થાય. બાકી ધર્મ ગમે એટલો પાડો તો એ મુક્તિ ના થાય. ધર્મથી તો ભૌતિક સુખો મળે અને લપસી ના પડવા દે. જ્યાં સુધી ચડ્યા હોય ત્યાં સુધી લપસી ના પડે એનું નામ ધર્મ. અને ધર્મ એટલે ધરી રાખે તે. મોક્ષ માટે તો વિતરાગ વિજ્ઞાન જોઈએ તો કામ થાય. આ દુનિયામાં શાસ્ત્રોએ એવું નથી કહ્યું એવું આ વિજ્ઞાન છે. આ દુનિયામાં શાસ્ત્રોએ નથી કહ્યું એવું આ વિજ્ઞાન છે. તીર્થંકરો જાણતા હતા ખરા કે વિજ્ઞાન છે, પણ એ વિજ્ઞાન તે કાળના લોકોને આપી શકાય એવું નહોતું. એટલે આપ જે માગો તે આપવા તૈયાર છું. નિર્વિકલ્પ સમાધિ માગો, કાયમને માટે ચિંતા ના થાય એવું માગો, તે બધું ગેરંટી સાથે આપી દઉં. પણ તમને માગતા આવડવું જોઈએ, ટેન્ડર ભરતા આવડવું જોઈએ. સ્ત્રી સાથે, છોકરા સાથે સંસારમાં રહેવા છતાં એ હરકત ના આવે એ રીતે આ વિજ્ઞાન મુક્તિ આપે. હેડિંગ, કામ કાઢી લો. આપણું કામ કાઢી લેજો જ્યારે જરૂર હોય ત્યારે. એવું નથી કે તમે આવજો જ, તમને ઠીક લાગે તો આવજો ને. અને સંસાર ગમતો હોય, પોસાતો હોય ત્યાં સુધી એ વેપાર ચાલુ રાખો. અમારે તો એવું ના હોય કે આમ જ કરો અને અમે તમને કાગળે લખવાના આવીએ. અહીં આવ્યા હોય તો તમને કહીએ કે ભાઈ આમ લાભ ઉઠાવો, આટલું જ કહીએ તમને. હજારો વર્ષથી આવું વિજ્ઞાન ઊભું થયું નથી, માટે હું કહું છું કે પાછળ હવે બધું જે થવાનું હોય તે થાવ, પણ આ કામ કાઢી લેવા જેવું છે. ચેપ્ટર 9, જ્ઞાની પુરુષ કોણ? સંત પુરુષ, જ્ઞાની પુરુષ હેડિંગ. દાદા, આ સંતો બધા જે થઈ ગયા એ અને જ્ઞાનીમાં અંતર કેટલું? દાદાશ્રી, સંત કોનું નામ કે જે નબળું છોડાવડાવે અને સારું પકડાવે, ખોટું કરવાનું છોડાવડાવે અને સારું કરવાનું પકડાવે, એનું નામ સંત કહેવાય. દાદા, એટલે આ પાપ કર્મથી બચાવે છે એ સંત? દાદાશ્રી, હા, પાપ કર્મથી બચાવે એ સંત, પણ પાપ ને પુણ્યથી બંનેથી બચાવે એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય. સંત પુરુષ સાચે રસ્તે ચડાવે અને જ્ઞાની પુરુષ મુક્તિ અપાવે. સંત તો વટેમાર્ગુ કહેવાય. વટેમાર્ગુ એટલે એ પોતે ચાલે અને બીજા વટેમાર્ગુને કહેશે હેડો તમે મારી જોડે. અને જ્ઞાની પુરુષ તો છેલ્લું સ્ટેશન કહેવાય, ત્યાં તો આપ આમ જ કાઢી નાખે. સંતો તો બધા બાળકને ભણાવનારા કહેવાય, કિન્ડર ગાર્ડનના હોય, ફર્સ્ટ સ્ટાન્ડર્ડના હોય, સેકન્ડ સ્ટાન્ડર્ડના હોય, બધા સંતો જાત જાતના હોય. અને મોક્ષ આપનારા જ્ઞાની પુરુષ વર્લ્ડમાં કોક ફેરો એક જ હોય. સંતો પાસેથી આનંદ મળે તે ઇમોશનલ હોય, અને જ્યારે જ્ઞાની પુરુષ પાસેથી જે આનંદ મળે તે આત્માનો આનંદ કહેવાય, એ ઇમોશનલ હોય. મહી આમ નિરાકુરતા લાવે. સાચો, તદ્દન સાચો સંત કોણ? તો કે જે મમતા રહિત હોય, તે બીજા ઓછી વતી મમતાવાળા હોય છે. ને સાચો જ્ઞાની કોણ? કે જેને અહંકાર ને મમતા બે ના હોય. સાચો જ્ઞાની કોણ? કે જેને અહંકાર ને મમતા બે ના હોય. એટલે સંતોને જ્ઞાની પુરુષ ના કહેવાય, સંતોને આત્માનું ભાન ના હોય. એ સંતો તો પાછા જ્ઞાની પુરુષને મળશે ત્યારે એમનો ઉકેલ આવશે. સંતોને આની જરૂર, બધાને અહીં આવવું પડે, છૂટકો જ નહીં ને, દરેકની ઈચ્છા આ હોય. જ્ઞાની પુરુષ એટલે વર્લ્ડની અજાયબી કહેવાય, જ્ઞાની પુરુષ એટલે પ્રગટ દીવો કહેવાય. જ્ઞાની પુરુષની ઓળખાણ. દાદા, જ્ઞાની પુરુષને ઓળખવા કેવી રીતે? દાદાશ્રી, કેવી રીતે ઓળખશો? જ્ઞાની પુરુષ તો એમને એમ જ ઓળખાય એવા હોય, એમની સુગંધિ જ ઓળખાય એવી હોય, એમનું વાતાવરણ ઓર જાતનું હોય, એમની વાણી ઓર જાતની હોય, એમના શબ્દો ઉપરથી જ ખબર પડી જાય, અરે એમની આંખ જોઈને જ ખબર પડી જાય. બાકી જ્ઞાની પાસે તો બહુ ખાતરી હોય, જબરજસ્ત ખાતરી, અને એમનો શબ્દે શબ્દ શાસ્ત્ર રૂપ હોય. જો સમજણ પડે તો એમના વાણી વર્તન ને વિનય મનો મનનું હરણ કરે એવું હોય. એટલે બહુ લક્ષણ હોય જ્ઞાની પુરુષમાં. શું શું લક્ષણ હોય? એમનામાં સૂર્યનારાયણ જેવો પ્રતાપ હોય અને ચંદ્ર જેવી સૌમ્યતા હોય. બે વિરોધી ગુણો જ્ઞાની પુરુષમાં ભેગા થાય. અને બીજું, જ્ઞાની પુરુષનું હાસ્ય વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોય નહીં. એ મુક્ત હાસ્ય હોય, ટેન્શન વગરનું હાસ્ય હોય. વર્લ્ડમાં એક પણ માણસ એવો નથી કે જેને મુક્ત હાસ્ય હોય. જ્ઞાની પુરુષનું ટેન્શન રહિત હાસ્ય તે સામાના સર્વ દુઃખ ભૂલાડી દે, એક વાર દર્શન કરતાની સાથે જ ભૂલાડી દે. જ્ઞાની પુરુષમાં બુદ્ધિનો છાંટો એ ના હોય, એ અભૂત હોય. હવે બુદ્ધિનો છાંટો ના હોય એવા કેટલા કોક ફેરો, કોક જન્મ હોય, અને ત્યારે લોકોનું ત્યાં કલ્યાણ થઈ જાય, ત્યાં લાખો માણસ તરી પાર નીકળી જાય. જ્ઞાની પુરુષ અહંકાર સિવાય ના હોય, સહેજય અહંકાર ના હોય. હવે અહંકાર રહિત તો આ જગતમાં કોઈ માણસ હોય નહીં, એકલા જ્ઞાની પુરુષ જ અહંકાર રહિત હોય. જ્ઞાની પુરુષ તો હજારો વર્ષે એકાદ પાકે, બાકી સંતો શાસ્ત્ર જ્ઞાનીઓ તો બધા બહુ હોય. એટલે આપણે અહીં તો શાસ્ત્રના જ્ઞાનીઓ ઘણા બધા છે, પણ આત્મા જ્ઞાનીઓ નથી. જે આત્માના જ્ઞાની હોય ને તે તો પરમ સુખી હોય અને દુઃખ કિંચિત માત્ર હોય નહીં. એટલે ત્યાં આગળ આપણું કલ્યાણ થાય. જ્યાં પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા હોય તે આપણું કલ્યાણ કરે, પોતે તર્યા તે આપણને તારે, નહીં તો પેલો ડૂબકા ખાતો હોય તે ક્યારેય તારે નહીં. નેક્સ્ટ ચેપ્ટર, શ્રી દાદા ભગવાન કોણ? ચેપ્ટર નંબર 10, હું ને દાદા ભગવાન નહીં એક રે, હેડિંગ છે. તો દાદા, તો આપ ભગવાન કેવી રીતે કેવડાવો છો? પ્રશ્ન કરતા પૂછે છે. દાદાશ્રી, હું પોતે ભગવાન નથી, ભગવાનને, દાદા ભગવાનને તો હું નમસ્કાર કરું છું. હું પોતે 356 ડિગ્રી ઉપર છું અને દાદા ભગવાન 360 ડિગ્રીએ છે. તે મારે 4 ડિગ્રી ઓછી છે એટલે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. પ્રશ્ન કરતા પૂછે છે, એ શા માટે? દાદાશ્રી, કારણ કે મારે તો 4 ડિગ્રી પૂરી કરવી છે, મારે પૂરી તો કરવી પડશે ને, 4 ડિગ્રી અધૂરી રહી નાપાસ થયો પણ ફરી પાસ તો થયા વગર છૂટકો છે? દાદા, આપને ભગવાન થવાનો મોહ ખરો? દાદાશ્રી, મને તો ભગવાન થવું એ તો બહુ બોજારૂપ લાગે, હું તો લઘુત્તમ પુરુષ છું, આ વર્લ્ડમાં કોઈ મારાથી લઘુ નથી, એવો લઘુત્તમ પુરુષ છું, એટલે ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઉલટી શરમ લાગે છે. દાદા, ભગવાન થવું ના હોય તો પછી આ 4 ડિગ્રી પૂરી કરવાનો પુરુષાર્થ શા માટે કરવાનો? દાદાશ્રી, એ તો મારે મોક્ષે જવા માટે, મારે ભગવાન થઈને શું કાઢવાનું? ભગવાન તો ભગવત ગુણો ધરાવતો હોય એ બધા ભગવાન થાય, ભગવાન એ વિશેષણ છે, ગમે તે માણસ એને માટે તૈયાર થાય ને લોક એને ભગવાન કહે જ. પ્રશ્ન કરતા, આપ એક જગ્યાએ એવું કહ્યું છે કે જ્ઞાની પુરુષને ભગવાનનું વિશેષણ આપવું એ એમને હીન પદ આપ્યા બરાબર છે. દાદાશ્રી, હીન પદ જ કહેવાય, જ્ઞાની પુરુષ તો બહુ ઊંચી જગ્યાએ કહેવાય, ભગવાન થી સાધારણ માણસો કહે છે કે હું ભગવાન છું. નેક્સ્ટ હેડિંગ, જગત જોયું પણ જાણ્યું નહીં પૂર્ણ. જ્ઞાની પુરુષને કેવળ 4 ડિગ્રીએથી જ્ઞાન અટક્યું છે. જ્ઞાની પુરુષને કેવળ જ્ઞાન 4 ડિગ્રીએથી અટક્યું છે, આત્મજ્ઞાનની ઉપર ગયું અને કેવળ જ્ઞાનના સ્ટેશને પહોંચ્યું નહીં. અમે કેવળ જ્ઞાનમાં નાપાસ થયેલા માણસ છીએ. દાદા, 4 અંશ એ કયા 4 અંશ? તો દાદાશ્રી જવાબ આપે છે, આ ચારિત્ર મોહ જે દેખાય છે તમને, તે ભલે મને એની મૂર્છા ના હોય છતાં સામાન્ય દેખાય છે, માટે એટલા અંશ બાદ થઈ જાય છે. અને બીજું, મને જગત સમજાય છે ખરું પણ જાણ્યામાં નથી આવ્યું હજુ. કેવળ જ્ઞાન એટલે જાણ્યામાં આવવું જોઈએ, આ તો સમજમાં આવી ગયું છે. દાદા, એનો ભેદ કેવી રીતે કરવો જાણવામાં ના આવ્યું હોય તે? દાદાશ્રી, સમજવામાં આવ્યું છે, જાણવામાં નથી આવ્યું. જાણ્યામાં આવ્યું હોત તો કેવળ જ્ઞાન કહેવાત, સમજવામાં આવ્યું એટલે કેવળ દર્શન કહેવાય. નેક્સ્ટ હેડિંગ, અહીં પ્રગટ્યા 14 લોકના નાથ. પ્રશ્ન કરતા, દાદા ભગવાન શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે? દાદાશ્રી, દાદા ભગવાન માટે, મારે માટે નથી, હું તો જ્ઞાની પુરુષ છું, હું તો જ્ઞાની પુરુષ છું. પ્રશ્ન કરતા, કયા ભગવાન? દાદાશ્રી, દાદા ભગવાન જે 14 લોકનો નાથ છે, એ તમારામાં છે પણ તમારામાં પ્રગટ નથી થયેલા, તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે અને અહીં વ્યક્ત થયેલા છે, તે વ્યક્ત થયેલા એ ફળ આપે એવા છે. એક ફેરો આપણે બોલીએ ને તો એ કામ થઈ જાય એવું છે, પણ ઓળખીને બોલીએ તો કલ્યાણ થઈ જાય, અને સંસારિક ચીજોની જો અડચણ હોય ને તો એ અડચણ દૂર થઈ જાય, પણ એમાં લોભ નહીં કરવાનો, અને લોભ કરવા જાય તો પાર જ ના આવે. આપને સમજ પડી ને કે દાદા ભગવાન શું છે? આ દેખાય છે એ દાદા ભગવાન નોય, તમે આ દેખાય છે એને દાદા ભગવાન જાણતા હશો નહીં? ના, પણ આ દેખાય છે એ તો ભાદરના પટેલ છે, અને હું તો જ્ઞાની પુરુષ છું, અને દાદા ભગવાન તો મહી બેઠા છે ને, મહી પ્રગટ થયેલા છે, તે છે 14 લોકના નાથ પ્રગટ થયેલા છે, તે જાતે મેં જોયેલા છે, જાતે અનુભવેલા છે, એટલે હું ગેરંટીથી કહું છું કે મહી પ્રગટ થઈ ગયેલા છે. અને આ વાત કોણ કરે છે? તે પ્રેકર્ડ વાત કરે છે, કારણ કે દાદા ભગવાનમાં બોલવાની શક્તિ નથી, અને પટેલ તો તે પ્રેકર્ડના આધારે બોલે છે, કારણ કે પટેલ અને ભગવાન બેઉ જુદા પડ્યા એટલે ત્યાં આગળ અહંકાર કરી શકે નહીં. એ તે પ્રેકર્ડ બોલે છે, એનો હું જ્ઞાતા દ્રષ્ટા રહું છું. તમારી એ ટેપ રેકર્ડ બોલે છે, પણ તમારા મનમાં હું બોલી એવો તમને ગર્વરસ ઉત્પન્ન થાય છે. બાકી અમારે પણ દાદા ભગવાનને નમસ્કાર કરવા પડે, અમારે દાદા ભગવાન જોડે જુદાપણાનો જ વ્યવહાર છે. હા, વ્યવહાર જ જુદાપણાનો છે, ત્યારે લોકો એમ જાણે કે આ પોતે જ દાદા ભગવાન છે. ના, પોતે દાદા ભગવાન કેવી રીતે કહેવાય? આ તો પટેલ છે ભાદરણના. ચેપ્ટર 11, શ્રી સિમંધર સ્વામી કોણ? तीर्थंकर श्री सिमंधर स्वामी। दादा सिमंधर स्वामी ए कोण छे ते समझावा कृपा करशो? दादाश्री सिमंधर स्वामी तीर्थंकर साहेब छे, तेओ बीजा क्षेत्र मा छे, ऋषभदेव भगवान थया, महावीर भगवान थया, एवा ए सिमंधर स्वामी तीर्थंकर छे, जे आजे महाविदेह क्षेत्र मा विचरे छे। बाकी महावीर भगवान तो बधु बतावी गया छे, पण आ लोकोनी समझण बाकी ते शुं थाय, तेथी फळ नथी मळतुं ने। आ लोकोए नमो अरिहंताणम मा आखू अरिहंत पद ज उड़ाड़ी मुक्यू छे, अने तीर्थंकरो कहता गया के हवे चौवीसी बंद थाय छे, हवे तीर्थंकर थवाना नथी, एटले महाविदेह क्षेत्र मा तीर्थंकर छे तेने भजजो। त्यां आगळ वर्तमान तीर्थंकरो छे तो त्यां आगळ हवे भजना करजो, पण ए तो हवे लोकोना लक्षमां ज नथी, अने आ चौवीसने ज तीर्थंकर कहे छे तेमाय बधा लोक पाछा। नवकार मंत्र क्यारे फड़े प्रश्न छे, एटला माटे कहेवू पड्यू के नमो अरिहंतानम एटले अरिहंत ने नमस्कार करो। त्यारे कहे के अरिहंत क्यां छे अत्यारे? त्यारे मैं कह्यू आ सिमंधर स्वामी ने नमस्कार करो। सिमंधर स्वामी ए ब्रह्मांड मां छे, ए आजे अरिहंत छे, माटे एमने नमस्कार करो। हजु ए छे, अरिहंत तरीके होवा जोईए तो आपणने फळ मळे। એટલે આખા બ્રહ્માંડમાં અરિહંત જ્યાં પણ હોય એમને નમસ્કાર કરું છું, એવું સમજીને બોલે ને તો એનું ફળ બહુ સુંદર મળે। નમો અરિહંતાણમ, અરિહંત એટલે અસ્તિત્વ હોવું જોઈએ। જે નિર્વાણ થયા હોય તેને તો સિદ્ધ કહેવાય, નિર્વાણ થાય ને તે પછી એમને ફરી અરિહંત કહેવાય નહીં। અરિહંત તો ચરમ શરીરી હોવા જોઈએ, અને નિર્વાણ ના થાય ત્યાં સુધી એ અરિહંત। નેક્સ્ટ હેડિંગ, ખ્યાલમાં તો સિમંધર સ્વામી જ। લોકો મને કહે છે કે તમે સિમંધર સ્વામીનું કેમ બોલાવો છો, ચોવીસ તીર્થંકરોનું કેમ નથી બોલાવતા? તો મેં કહ્યું ચોવીસ તીર્થંકરોનું તો બોલાવીએ જ છીએ, પણ અમે રીતસરનું બોલીએ છીએ, આ સિમંધર સ્વામીનું વધારે બોલીએ છીએ। એ વર્તમાન તીર્થંકર કહેવાય, અને આ નમો અરિહંતાણમ એમને જ પહોંચે છે। નવકાર મંત્ર ઉપતી વખતે સાથે સિમંધર સ્વામી ખ્યાલમાં આવવા જોઈએ તો તમારો નવકાર મંત્ર ચોખ્ખો થયો કહેવાય। નેક્સ્ટ હેડિંગ, ઋણાનું બંધ ભરત ક્ષેત્રનું। દાદા સિમંધર સ્વામીના દર્શનનું વર્ણન કરો। દાદાશ્રી સિમંધર સ્વામી અત્યારે 2.5 લાખ વર્ષની ઉંમરના છે, એ ઋષભદેવ ભગવાન જેવા છે। ઋષભદેવ ભગવાન આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય, તેવા આ આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય। તે આપણે અહીં નથી, પણ બીજી ભૂમિકામાં મહાવિદેહ ક્ષેત્રમાં છે કે જ્યાં માણસ જઈ શકતો નથી। જ્ઞાનીઓ પોતાની શક્તિને ત્યાં મોકલે છે, પછી પાછી આવે છે। ત્યાં સ્થૂળ દેહે કરીને ના જવાય, પણ અવતાર ત્યાં થાય ત્યારે જવાય। જો અહીંથી ત્યાંની ભૂમિકા માટે લાયક થઈ ગયો તો ત્યાં અવતાર પણ થાય। આપણે અહીં ભરત ક્ષેત્રમાં તીર્થંકરોનો જન્મ થતો બંધ થઈ ગયો 2500 વર્ષથી। તીર્થંકર એટલે છેલ્લા ફૂલ મૂન, પણ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં કાયમને માટે તીર્થંકરો જન્મ લે છે। સિમંધર સ્વામી ત્યાં આજે હયાત છે, આપણા જેવો દેહ છે, બધું છે। સિમંધર સ્વામી તો 18માં ભરત ક્ષેત્રમાં તીર્થંકર હતા, ત્યારના છે ભગવાન। બધા તીર્થંકરોએ અનુમોદના કરેલી, તે આ અનુમોદના રૂપ એમની કૃપા ઉતરતી જ ચાલે છે। એટલે બધું અહીંનું કામ જ જાણે એમનું હોય એવી રીતે ચાલે છે। બાકી છે તો 20 તીર્થંકરો, પણ આ તીર્થંકરને વધારે એક્સેપ્ટ કરે છે બધાએ। તે ઋણાનું બંધ હિસાબ હશે ને, પહેલાંનો હિસાબ હશે ને, તે છૂટે હંમેશા। વિતરાગમાં નવો હિસાબ ના હોય, હિસાબ પહેલાંનો છૂટતો હોય। વિતરાગમાં નવો હિસાબ ના હોય, હિસાબ પહેલા છૂટતો હોય. જેમ દ્રવ્ય કર્મ આઠ કર્મ છૂટે ને એવી રીતે એ છૂટે. એમને બધા તીર્થંકરો એ માન્ય કરેલા, અને અત્યારે એ માન્ય કરે તો આપણને ફળ મળે. દાદા, જે અત્યારે હાલમાં વિચરી રહ્યા છે ને, હા વિચરી રહ્યા છે, હજુ બહુ કાળ સુધી રહેવાના છે. અહીં આગળ તાર જોઈન કરીએ તો કામ નીકળી જાય. દાદા, સિમંદર સાક્ષાત હોય એવા અનુભવ થાય છે? એવા અનુભવ થાય છે, થાય, એ સાક્ષાત છે જ, સંપૂર્ણ વિતરાગ જ છે, તીર્થંકર જ છે. પણ જે મૂળ છે તે તીર્થંકર નામ કર્મના આધારે આ કર્મ ભોગવે છે અત્યારે. સિમંદર સ્વામી એ તો કેશ, રોકડા કહેવાય, ભલે બીજા ક્ષેત્રમાં હોય પણ એ હાજર છે. નેક્સ્ટ હેડિંગ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રશ્ન કરતા, આપણે સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ છીએ તો દાદા ભગવાનની સાક્ષીએ બોલીએ, અને સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું એવું ડાયરેક્ટ બોલીએ, તેમાં ફરક શો પડે છે? દાદાશ્રી, અહીં દર્શન કર્યા પછી એનું ફળ સારું મળે. પ્રશ્ન કરતા, દાદા મળ્યા પહેલા પણ સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું એવું બોલતા હતા, અને દાદા મળ્યા પછી પણ બોલીએ છીએ, એમાં શું ફરક પડે? દાદાશ્રી, બહુ ફેર પડે. દાદા, જરા ડિટેલમાં સમજાવો. તમે, દાદાશ્રી કે છે, તમે રાજાને જોયા ના હોય ને રાજાને નમસ્કાર કર્યા કરો, પણ રાજાને પ્રધાને તો જોયેલા હોય ને, એ પ્રધાનની હાજરીમાં કહો તો ફેર ના પડે? ત્યાં ખબર આપે ને કે તમારા નામનું રટણ રટે છે, તમને સમજ પડી ને, પેલાનું ફળ તો મળે જ ને. હંમેશા મોટા પુરુષનું નામ લે તો ફળ મળે, નામ દેવાય તો ફળ મળ્યા વગર રહે નહીં. જેમ ખોટા માણસનું નામ દે તો ખોટું ફળ મળે, અને સારા માણસનું નામ દે તો સારું ફળ મળે. પણ પ્રત્યક્ષ હોય તો ફળ અનેક ગણું મળે, અને પરોક્ષ હોય તો ઓછું મળે. તે ફોન કરવો હોય ને તો ફોનનું મીડિયમ જોઈએ તો ફોન પહોંચે, તે આ મીડિયમ છે. દાદા ભગવાનની સાક્ષીએ બોલો. મહાવીર ભગવાન અત્યારે આજે અહીં દિલ્હીમાં હોય, પણ અહીંથી નામ દઈએ તો પહોંચી જાય, એવો આ એ પહોંચી જાય છે. આ જરા અડધી મિનિટ ફોન મોડો પહોંચે પણ પહોંચી જાય છે. એટલે સિમંદર સ્વામીના દર્શન કરજો. હે અરિહંત ભગવાન, તમે જ સાચા અરિહંત છો અત્યારે, એમ કરીને નમસ્કાર કરજો. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન કહે છે, એટલે સિમંદર સ્વામીના દર્શન કરજો. શું કે, કેવી રીતે દર્શન કરશો? હે અરિહંત ભગવાન, તમે જ સાચા અરિહંત છો અત્યારે, એમ કરીને નમસ્કાર કરજો. નેક્સ્ટ હેડિંગ, ક્ષેત્ર પરિવર્તન કઈ રીતે. પ્રશ્ન કરતા પૂછે, સામાન્યપણે દાદા અહીંથી સીધું મોક્ષે જવાતું નથી, મહાવિદેહ ક્ષેત્રમાં જવાનું પછી ત્યાંથી મોક્ષે જવાય, એવું કેવી રીતે થાય? દાદાશ્રી, અહીંથી આ ચોથા આરાનો માણસ જેવો સ્વભાવ થાય તો ચોથો આરો જ્યાં ચાલતો હોય ને તે ક્ષેત્ર એને ખેંચી લે, અને ત્યાં જે પાંચમા આરાના જેવા થઈ ગયા હોય ને તે અહીં પાંચમા આરામાં આવી જાય, એવો આ ક્ષેત્રનો સ્વભાવ છે. કોઈને લઈ જવો લાવવો પડતો નથી, ક્ષેત્ર સ્વભાવથી આ લોકો તીર્થંકર પાસે પહોંચવાના બધા. નેક્સ્ટ હેડિંગ, દર્શન માત્રથી જ પૂર્ણા હોતી, અમારો સિક્કો માર્યા પછી તીર્થંકર એકલાને જોવાના રહ્યા. આ દાદાથી જ આગળ દર્શન એ છે, અને એ જુઓ એટલે મુક્તિ. તીર્થંકર વિતરાગ, છેલ્લી દશાના દર્શન કર્યા એટલે મુક્તિ. બીજું બધું તો અહીં આગળ જ્ઞાની પુરુષે તૈયાર કર્યું. હવે પેલા વરખ ચોંટાડનારા રહ્યા. મીઠાઈ કોણ કરે અને વરખ કોણ ચોંટાડે? આપણે તો મુખ્ય વસ્તુ કે આ સિમંદર સ્વામીનું નામ લેશો ને, વર્તમાન તીર્થંકરનું નામ લેશો ને તો બહુ થઈ ગયું, એટલો જ આપણો ભાવાર્થ છે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. નેક્સ્ટ ચેપ્ટર 12, અક્રમ માર્ગ ચાલુ જ છે. પાછળ જ્ઞાનીઓની વંશાવળી. હેડિંગ છે પાછળ જ્ઞાનીઓની વંશાવળી. અમે અમારી પાછળ જ્ઞાનીઓની વંશાવળી મૂકી જઈશું, અમારા વારસદાર મૂકતા જઈશું, અને ત્યાર પછી જ્ઞાનીઓની લિંક ચાલુ રહેશે. માટે સજીવન મૂર્તિને ખોડજો, માટે સજીવન મૂર્તિને ખોડજો, એના વગર ઉકેલ આવે તેમ નથી. હું તો કેટલાક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું, પછી પાછળ જોઈએ કે ના જોઈએ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને. નેક્સ્ટ હેડિંગ, જેને જગત સ્વીકારશે તેનું ચાલશે. પ્રશ્ન કરતા પૂછે છે, આપ કહો છો કે મારી પાછળ 40-50 હજાર રડનારા હશે, પણ શિષ્ય એકોય નહીં હોય, એટલે તમે શું કહેવા માંગો છો? દાદાશ્રી, મારો શિષ્ય કોઈ હોય નહીં, મારો શિષ્ય કોઈ નહીં હોય. આ કઈ ગાદી નથી, ગાદી હોય તો વારસદાર થાય ને. તમે પિતરાઈ તરીકે વારસદાર થવા આવો, અહીં તો જેનું ચાલશે તેનું ચાલશે, જે બધાનો શિષ્ય થશે તેનું કામ થશે. અહીં તો લોકો જેને સ્વીકારશે તેનું ચાલશે, જે લઘુત્તમ થશે તેને જગત સ્વીકારશે. નેક્સ્ટ હેડિંગ, પાક્ષે પ્રત્યક્ષ પરંપરાઓ. પ્રશ્ન કરતા પૂછે છે, બધા આપની પાસે લગભગ ક્રમિકમાંથી અહીં આવ્યા અક્રમમાં, હવે અક્રમમાં આપની પાસે આવ્યા પછી બધાને પોતપોતાની રીતે અનુભવ થયો, પણ દાદા અક્રમની અંદર વિશેષતા એ થઈ કે પ્રત્યક્ષ પુરુષ મળી ગયો. અક્રમની અંદર વિશેષતા એ થઈ કે પ્રત્યક્ષ પુરુષ મળી ગયો. હવે દાદા એ પુરુષ તો મળી ગયો, એ પ્રત્યક્ષતા તો અમુક વખત પછી પ્રત્યક્ષતા તો હશે જ નહીં, હશે જ નહીં ને? હા બરોબર છે. હવે એ જ્યારે પ્રત્યક્ષતા નહીં હોય જ્ઞાની પુરુષની, ત્યારે અક્રમ માર્ગે જે આવેલા હશે અને પ્રત્યક્ષનો જોગ થઈ ગયો છે તેની વાત બાજુ પર રાખું છું, પણ પછીના અક્રમમાં જે બધા આવેલા હશે તે વખતે પ્રત્યક્ષનો જોગ નહીં હોય? ના ના, થવાનો ને, થવાનો ને. દાદા કે છે, દાદા કે છે, થવાનો, થવાનો ને. પ્રશ્ન કરતા, પ્રત્યક્ષ પુરુષનો જોગ એમને દરેકને મળશે? દાદાશ્રી, એ તો બધું મળશે, આગળ ચાલુ રહેવાનું, ચાલુ રહેવાનું એ પ્રમાણે દાદા, એ બધું ચાલુ રહેવાનું, સમજ પડી ને? પણ દાદા અક્રમ માર્ગમાં એ પ્રત્યક્ષ પુરુષની જરૂર તો પડશે ને? દાદાશ્રી શું કે છે, પ્રત્યક્ષ વગર તો ચાલશે જ નહીં ને? પ્રશ્ન કરતા, પ્રત્યક્ષ વગર તો ચાલે જ નહીં ને? હા, પ્રત્યક્ષ વગર ના ચાલે. દાદા કે છે, આગળ માર્ગ નહીં તો બંધ થઈ જાય. ના દાદા, આગળ માર્ગ બંધ ના થઈ જાય? હા, આગળ માર્ગ નહીં તો બંધ થઈ જાય. દાદાશ્રી શું કે છે, એટલે પ્રત્યક્ષ પુરુષ ચાલશે. આ શેરડીનો સાથો હોય તે આખું ચૂસે તે બે બળવામાં વખતે નીકળે, એક બે પણ આખો સાઠો સડી ગયેલો હોય ને, બધાને એક એકો આપે તો આપણે એને ચૂસવી કે પાછી આપી દેવી ભાઈને? તો દાદા પાછી જ આપી દેવી પડે ને. હા ભાઈ, અકબંધ તમારી પાછી લઈ જાઓ બા, બીજા કોઈને આપજો, અમે બહુ ખાધી છે શેરડી કહીએ. એવું આ ક્રમિક માર્ગ છે ને, તે સડી ગયેલા સાઠા જેવો થઈ ગયો છે, ને સડી ગયેલો સાઠો હોય ને તેવો ક્રમિક માર્ગ આખો હોય, શું થાય? તે મુંજાઈ જાય માણસ. અરે લોકોને કંઈ પડી નથી, લોકોને મોહ બજાર ફૂલ ફ્લેજ ચાલે છે ને, લોકોને કંઈ પડેલી નથી. મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે અને એવું જ વર્તનમાં આવે તો જ ચાલે, નહીં તો ક્રમિક માર્ગ બંધ થઈ જાય. દાદા આપની પાસેથી સાંભળવું હતું. પ્રશ્ન કરતા કે આપની પાસેથી જ આવતો, કારણ કે કેટલીક વખત અમારી મુસીબત શું એવી થઈ કે કૃપાળુદેવ આવું કહેતા હતા, કૃપાળુદેવ આવું કહેતા હતા, એમ કરીને બધાએ કૃપાળુદેવ શું કહેતા હતા એમ કહીને બધાએ પોતપોતાનું બધું મૂક્યું. હવે આ જે છે તે દાદા એટલા માટે મેં આપને પૂછ્યું કે પછીથી આ પણ શક્યતા ઊભી ના થાય, એટલા માટે દાદા કે અક્રમની અંદર પ્રત્યક્ષ પુરુષ દરેકને મળી રહેશે. દાદાશ્રી આ તો અમુક ટાઈમ સુધી આ અક્રમ માર્ગ સારી રીતે મળી રહેશે બધું. હા દાદા, ટાઈમ, હા અમુક ટાઈમ સુધી દાદાશ્રી, અમુક ટાઈમ સુધી, કારણ કે જેટલો જથ્થો અહીંથી વીણીને મોકલી દેવાનો છે એટલો જથ્થો વીણાઈ જશે એટલે ખલાસ થઈ જશે, પછી જથ્થો લાયકાત રહ્યો નહીં ને, એટલે જથ્થા પૂરતું જ છે આ. હા દાદા, જથ્થા પૂરતું. એ આપ જે અક્રમિક માર્ગ કહે છે ને તે એટલા માટે જ છે. નેક્સ્ટ હેડિંગ 13મું, આત્મદ્રષ્ટિ થયા પછી આત્મપ્રાપ્તિના લક્ષણો. જ્ઞાન મળ્યું, પેલા તમે ચંદુભાઈ હતા અને અત્યારે જ્ઞાન લીધા પછી શુદ્ધાત્મા થયા, તેની અનુભવમાં ફેર લાગે છે? હા દાદા, સવારમાં ઉઠે ત્યારથી કે બપોર પછી રહે છે દાદા? એટલા એટલે પહેલા કરતા જુદું લાગે છે દાદા. દાદાશ્રી, તમે રાત્રે ઊંઘમાંથી ઉઠ જય સચ્ચિદાનંદ. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનનું આત્મવિજ્ઞાન 1995 એડિશન, સંકલન પૂજ્ય શ્રી ડોક્ટર નીરુબેન અમીન, સાઇટ 2, ટેપ નંબર 2, પેજ 49. દાદાશ્રી કહે છે, તમે રાત્રે ઊંઘમાંથી ઉઠો તો પહેલું શું યાદ આવે છે? પ્રશ્ન કરતો જવાબ આપે છે શુદ્ધ આત્મા. હા, રાત્રે ઊંઘી ગયા હોય ને જાગીએ કે તરત આત્મા સામો આવે તો જાણવું કે આત્મા પ્રાપ્ત થયો છે, આ એની ખાતરી થઈ ગઈ. એટલે હવે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાનું છે. એ આજ્ઞા એ જ મોટામાં મોટી વસ્તુ છે. અમે જ્ઞાન આપીએ છીએ પછી વાસ્તવિકતા ઓપન થાય છે, પછી પોતે પુરુષ થાય છે, હું શુદ્ધ આત્મા છું એવું ભાન થાય, અમે પાપો ભસ્મીભૂત કરાવીએ છીએ, દિવ્ય ચક્ષુ આપીએ એટલે બધામાં શુદ્ધાત્મા દેખાય, એટલે આવું પદ આપ્યા પછી, આત્મયોગ આપ્યા પછી તમને પાંચ આજ્ઞા આપીએ છીએ. નેક્સ્ટ હેડિંગ, વર્તે નિજ ભાવ નિરંતર. હું શુદ્ધાત્મા છું એ ભાન તમને કેટલો વખત રહે છે? પ્રશ્ન કરતા, એકાંતમાં દાદા એકલા બેઠા હોય ત્યારે. હા, પછી કયો ભાવ રહે છે તમને? હું ચંદુભાઈ છું એવો ભાવ આવે છે કોઈ વખત તમને? હું રિયલી ચંદુભાઈ છું એવો કોઈ દિવસ ભાવ થયેલો? દાદા જ્ઞાન લીધા પછી નથી થયો દાદાશ્રી. તો એ તમે શુદ્ધાત્મા જ છો. માણસને એક જ ભાવ હોય, વ્યવહારમાં એ માણસ પોતાનું નામ ભૂલી જાય છે, હું કોણ છું તે, એથી કંઈ વાંધો નથી. એટલે શુદ્ધાત્મા છું એ તમને નિરંતર રહે છે જ. પણ દાદા ઘણી વાર વ્યવહારમાં શુદ્ધાત્માનું ભાન નથી રહેતું દાદાશ્રી. તો હું ચંદુભાઈ છું એનું ધ્યાન રહે છે, ત્રણ કલાક શુદ્ધાત્માનું ધ્યાન ના રહ્યું, અને ત્રણ કલાક પછી પૂછે તમે ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો, ત્યારે શું કહો તમે? શુદ્ધાત્મા. એટલે એ ધ્યાન હતું જ. એક શેઠ હોય, દારૂ પીધો હોય તે વખતે ધ્યાન જતું રહે, પણ દારૂ ઉતરી જાય ત્યારે હા દાદા પછી જાગૃત થઈ જાય. એવું આ બીજી બહારની અસર છે. નેક્સ્ટ હેડિંગ, કેટલી દ્રઢતાથી આ કહેવાયું. હું પૂછું કે ચંદુભાઈ ખરેખર છો કે શુદ્ધાત્મા ખરેખર છો, ત્યારે તમે કહો છો કે શુદ્ધાત્મા. બીજે દાડે તમને પૂછે તમે ખરેખર કોણ છો, ત્યારે તમે કહો છો કે શુદ્ધાત્મા. પાંચ દાડા સુધી હું પૂછું એટલે પછી હું સમજી જાઉં ને કે તમારી કુટી મારી પાસે છે, તમે પછી બૂમો પાડો તોય હું ગાંઠું નહીં. છોને બૂમો પાડો? નેક્સ્ટ હેડિંગ, શાસ્ત્ર જ્ઞાન અનુભવ જ્ઞાન. તમને આ જે જ્ઞાન થયું ને તેમાં શાસ્ત્રના વાક્યો મહી આવી જાય છે. શાસ્ત્રમાં જેટલું કહ્યું એટલું કરેક્ટ છે, તેથી આગળ બાકી રહે એનું નામ અક્રમ વિજ્ઞાન. શાસ્ત્ર મહાત્મા અને એ બધે પણ આ બધા ગુણ ના આવે, અને અમે બધા જ ગુણો બહાર પાડીએ છીએ તો આત્મા પ્રાપ્ત થાય, નહીં તો આત્મા પ્રાપ્ત ના થાય. ક્રમિક માર્ગમાં ગુણો પ્રાપ્ત થાય એટલા અંશે આત્મા પ્રાપ્ત થાય, પણ લક્ષ ના બેસે. લક્ષ એટલે કહ્યું કે એમને પેલું યાદગીરીનું લક્ષ બેસે, અને આપણું આ સહજ લક્ષ કહેવાય. રાતે જાગો તો સામે આવે, યાદ કરવું ના પડે એ તો યાદ રહ્યા જ કરે, અને જે યાદ કરવું પડે તે પૂતગલ કહેવાય. એમાં આત્મા યાદ કરવાનો ના હોય, આત્મા પોતાનું સ્વરૂપ જો જોઈન થઈ ગયું પછી યાદ શેનો કરવો પડે? વિચાર કરવો પડે, યાદ કરવો પડે, બધું પૂતગલ. નેક્સ્ટ હેડિંગ, અંતરાત્મા દશાનું સ્થાપન. આપણે અહીં જ્ઞાન આપીએ એટલે શુદ્ધાત્મા થાય. હવે શુદ્ધાત્મા થયો એટલે એકદમ પરમાત્મા થાય નહીં, પણ એ અંતરાત્મા દશા કહેવાય. દાદા અંતરાત્મા એટલે શું? અંતરાત્મા એટલે શું? અંતરાત્મા એટલે શું કે બે કામ કરવાના, સંસારનો નિવેડો લાવવાનો અને મોક્ષ પ્રાપ્ત કરવાનો, એટલે ફાઇલોનો નિકાલ કરવાનો અને શુદ્ધાત્માનું ધ્યાન કર્યા કરવાનું. બે કામ કરતા હોય એ અંતરાત્મા. ફાઇલોનો નિકાલ થઈ રહે એટલે પરમાત્મા. અંતરાત્મા તો કેવળ એક જ વસ્તુ ઉપર આવ્યો કે ભાઈ આ ફાઇલોનો નિકાલ કરવાનો, ને એ પોતે શુદ્ધાત્મા. એ પહેલા શુદ્ધાત્મા પ્રાપ્ત થાય પછી અંતરાત્મા થાય. દાદા જેને જ્ઞાન લીધું હોય તેને જ ને? હા, તેને જ અંતરાત્મા પ્રાપ્ત થાય, બીજાને અંતરાત્મા પ્રાપ્ત ના થાય. અંતરાત્મા એટલે ઇન્ટરિમ ગવર્મેન્ટ, અને કોઈએ ઇન્ટરિમ ગવર્મેન્ટ કરી જ નથી ને. આ તો સરકારે કરી હતી, પણ આપણી ઇન્ટરિમ ગવર્મેન્ટ કોઈ દાડો થઈ જ નથી. અત્યારે ઇન્ટરિમ ગવર્મેન્ટનું સ્થાપન થયું છે, ત્યાં ફાઇલોનો નિકાલ થઈ જાય એટલે ફૂલ ગવર્મેન્ટ થઈ જશે. ભાન થયા પછી બોલાય એનું હેડિંગ છે. દાદા હવે હું શુદ્ધાત્મા છું બોલીએ છીએ આપણે, તો એ અહંકાર તો ખરો જ ને દાદાશ્રી? ના, જગતના લોકોને હું શુદ્ધાત્મા છું બોલે તો અહંકાર કહેવાય, અને આપણને એ અહંકાર ના કહેવાય. આપણને તો હું શું છું એ ડિસાઈડ થઈ ગયું કે હું શુદ્ધાત્મા છું, એટલે હું શુદ્ધાત્મા છું તે અહંકાર ના ગણાય, કારણ કે પોતે પોતાનું જે એ જ બોલીએ છીએ. આ હું શુદ્ધાત્મા છું એવું તો ઘણા બોલે છે. ઊંઘમાં તમને કોઈ કહે કે હું તમને 5,000 રૂપિયા આપું છું તો તમે ક્યાં સુધી બેસી રહો? તપાસ તો કરવી પડે ને કે આ ઊંઘમાં બોલે છે કે જાગતા બોલે છે. જો જાગતા બોલતા હોય તો 1-2 કલાક બેસી રહીએ, પણ ઊંઘમાં બોલતો હોય તો એનો અર્થ જ નહીં ને. એવી રીતે આ ઊંઘમાં હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એમ બોલે છે, એ ભાન થયા વગર શબ્દથી બોલ બોલ કરે છે, એમાં કશું વળે નહીં ને દોષ બેસે ઉલટા. હું શુદ્ધાત્મા છું એ ભાન થયા પછી બોલાય દાદા, એટલે લક્ષ્ય ત્યારે જ થાય છે ને. હા, લક્ષમાં આવે ત્યારે જ હું શુદ્ધાત્મા છું બોલાય, કારણ કે પોતે શુદ્ધાત્મા થઈને બોલે છે. હવે થઈને બોલે એની શું ખાતરી? તો કે આપણે પૂછીએ કે તમને હું ચંદુભાઈ છું એ ખાતરી છે કે હું શુદ્ધાત્મા છું એ ખાતરી છે? કઈ ખાતરી છે તમારી? પછી આપણે પૂછીએ કે ચંદુભાઈ ઉપરનો વાલ ઉડી ગયો ને, ત્યારે કે હા, એટલે આપણને શુદ્ધાત્મા થયા એની ખાતરી થઈ ગઈ. એ પછી શુદ્ધાત્મા થઈને હું શુદ્ધાત્મા છું બોલે છે, એ પછી શુદ્ધાત્મા થઈને હું શુદ્ધાત્મા છું બોલે છે. જ્ઞાની પુરુષ ભાન જગાડે. આ જ્ઞાન પછી હવે તમને હોમ ને હોમ સ્વ માનો છો અને ફોરેન ને ફોરેન પર માનો છો, એટલે આપણું કામ થઈ ગયું. જેમ કોઈ ઊંઘતા માણસને જગાડે કે ભાઈ તમે જાગો જાગો જાગો, એનું નામ દે ત્યારે એ હા કહે, ને એક ફેરો જાગ્યા પછી પોતે પાછો ભાનમાં આવી જાય, તેમાં સંસાર ભાવમાં છે ત્યાં સુધી ઊંઘમાં છો. તે ઊંઘમાંથી ઢંઢોળીને જગાડે છે કે તમે આ નથી, તમે તો શુદ્ધ આત્મા છો, અને જાગૃત થયા પછી ભાનમાં આવી જાય છે. જ્ઞાની પુરુષ રોંગ બિલીફ કાઢે અને જગાડે કે તમે ચંદુભાઈ નથી, તમે આ નથી, તમે આ છો, તમે શુદ્ધ આત્મા છો, એટલે એ તમને અંદર બેસી ગયું, એટલે પછી છૂટું થઈ ગયું. આવ્યું અપૂર્વ ભાન. આને શ્રીમદ રાજચંદ્ર શું કહે છે કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. પૂર્વે દેહાધ્યાસનું જ ભાન હતું, પૂર્વે દેહાધ્યાસ રહિતનું ભાન અમને હતું નહીં, તે અપૂર્વ ભાન, તે આત્માનું ભાન અમને આવ્યું. જે પોતાનું નિજ પદ હતું કે હું ચંદુભાઈ છું એમ બોલતો હતો, એ હવે હું નિજમાં હી બેસી ગયું. જે નિજ પદ હતું તે નિજમાં બેસી ગયું, અને જે અજ્ઞાન હતું હું ચંદુભાઈ છું, એ અજ્ઞાન દૂર થયું. નિર્વિકલ્પ પદ પ્રાપ્ત. નેક્સ્ટ હેડિંગ. આ જ્ઞાન પછી હું ચંદુભાઈ એ તો વ્યવહારિક નામ માટે જ છે, પણ આ તો હવે હું શુદ્ધાત્મામાં બેસી ગયું, અને હું ત્યાં બેસી ગયું એટલે મારું ત્યાં બેસી ગયું, એટલે સંકલ્પ વિકલ્પ ગયા. હું મારું ગયું, હું અને મારું ગયું, તેનું તેની સાથે સંકલ્પ વિકલ્પ ગયા, બધું ગયું. આ નિર્વિકલ્પ પદ જ છે, એટલે સંકલ્પ વિકલ્પ ના થાય. હવે આ તો તમને અહીં સ્વાદ આવ્યા કરે છે, પણ જ્ઞાન એક્ઝેક્ટ રહેતું નથી. અનંત કાળથી આ પદ ભોગવેલું નહીં ને, એ પદ પ્રાપ્ત થયું છે. આત્મા લક્ષમાં આવે એવો નથી. આમ બોલે ખરા કે હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, પણ એ લક્ષમાં ના આવે. શુદ્ધાત્મા અલખ નિરંજન છે, એટલે જ્ઞાન વગર બીજી કોઈ એવી ક્રિયા નથી કે જેનાથી આ લક્ષ બેસે, અને જ્ઞાનીની કૃપાના ફળ સિવાય એ લક્ષમાં આવે જ નહીં. અહીં તો અનુભવ લક્ષને પ્રતીતિ કહેવાય, અને પ્રતીતિ નિરંતરની ક્યારેય જાય નહીં. નેક્સ્ટ હેડિંગ આવે છે, વર્તે સંપૂર્ણ પ્રતીતિ અનુભવ અને લક્ષ સહિત. દાદાને પૂછે છે, દાદા તો પ્રતીતિની ચોખવટ કરવી પડે કે પ્રતીતિ એટલે શું? દાદાશ્રી, પ્રતીતિ એટલે આ હું ન હોય અને હું આત્મા છું એવું એના ખ્યાલમાં રહ્યા કરે,
અને એ પછી ભલે શબ્દ રૂપે મળ્યું હોય પણ આ હું નોય એવું એને પછી અનુભવમાં આવે. હું ચંદુભાઈ છું એ શ્રદ્ધા તમારી તૂટી ગયેલી છે, એ પ્રતીતિ તમારી ઉડી ગઈ છે, અને હું શુદ્ધ આત્મા છું એ સંપૂર્ણ પ્રતીતિ બેસી ગયેલી છે અને લક્ષ્ય સાથે બેસી ગયેલી છે. તમે શુદ્ધ આત્મા થયા એટલે મોક્ષ નક્કી થઈ ગયો, એમાં બે મત નહીં ને. પણ સ્વાદ કેટલો મળે પ્રતીતિનો? તમે રાત્રે જાગો તો તરત હું શુદ્ધ આત્મા છું એની મેળે તમને યાદ આવી જાય, એટલે એ 100% પ્રતીતિ બેસી ગઈ અને લક્ષ્ય બેસી ગયું. લક્ષ્ય એટલે જાગૃતિ. જે જાગૃતિ છે ને એ હવે વધતી વધતી સંપૂર્ણતાને પામશે. અને ત્રીજું અનુભવ થાય છે. જે જાગૃતિ છે ને એ હવે વધતી વધતી સંપૂર્ણતાને પામશે અને ત્રીજું અનુભવ થાય છે. તે અનુભવના આધારે તમે રોજ સત્સંગમાં આવો છો. તમે કંઈક ચાખ્યું ને તે તમને ગળ્યું લાગ્યું. હવે તમને વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત. થોડી વાર અનુભવ રહે, થોડી વાર લક્ષ રહે, પ્રતીતિ નિરંતર રહે. હવે નિરંતર પ્રતીતિ રહે તો ક્ષાયક સંકિત કહેવાય, અને જે પ્રતીતિ થોડી વાર રહે અને પાછી ખસાય, આત્માની પ્રતીતિ બેઠેલી તે થોડી વાર રહે અને પછી સંસારનું પાછું આવી જાય એટલે ચૂકાઈ જાય એ પ્રતીતિ, એ સમ્યક દર્શન કહેવાય, એ ઉપશમ સંકિત કહેવાય. એમાં નિરંતર પ્રતીતિ ના રહે અને ક્ષાયક સંકિત એટલે નિરંતર પ્રતીતિ રહે. એક ક્ષણ વાર એ પ્રતીતિ જાય નહીં, રાત્રે દિવસે પ્રતીતિ ના ખસે. હવે લક્ષ્ય ક્યાં સુધી રહે? કે કોઈની જોડે વાતોમાં ના પડ્યો હોય ત્યાં સુધી, અને વાતોમાં પડ્યો એટલે લક્ષ્ય જતું રહે, અને અનુભવ ક્યાં સુધી રહે? વાતોમાં નહીં પણ એકલો એકાંતમાં પડ્યો હોય ને ત્યારે અનુભવ રહે. એટલે અનુભવ લક્ષ્ય ને પ્રતીતિ આવું જેને વર્તે તેને વૃત્તિઓ, જે વૃત્તિઓ અનાદિકાળથી બહાર વહ્યા કરતી હતી તે નિજ ભાવમાં વળે, વૃત્તિઓ પાછી ફરી જાય. કઈ કઈ વૃત્તિઓ દાદા? દાદાશ્રી બધી જાતની વૃત્તિઓ, આ ચિત્ત વૃત્તિઓ, બધી જાતની કમાવવાની વૃત્તિઓ, વિષયો ભોગવવાની વૃત્તિ, બધી જાત જાતની વૃત્તિઓ છે. વૃત્તિ વહે નિજ ભાવમાં, એમાં જે વૃત્તિઓ આમ બજારમાં જતી હતી એ વૃત્તિઓ પાછી વળી. પાછી વળી એટલે આ વૃત્તિઓ બધી બહાર જતી, બંધ થઈ ગઈ. નેક્સ્ટ હેડિંગ, શુદ્ધાત્મા પદ શુદ્ધ જ. એટલે આ જ્ઞાન લીધા પછી પહેલા જે ભ્રાંતિ હતી કે હું કરું છું એ ભાન તૂટી ગયું, એટલે શુદ્ધ જ છું એ ભાન રહેવા માટે શુદ્ધાત્મા કહ્યો. ગમે તેવું થાય કોઈની જોડે, ચંદુભાઈ ગાળો ભાંડી દે, ચંદુભાઈને કોઈ ગાળો ભાંડી દે તોય, અને ચંદુભાઈ ગાળો ભાંડી દે તોય તમે શુદ્ધ છો. પછી આપણે ચંદુભાઈને કહેવું કે જોઈએ, કહેવું જોઈએ કે ભાઈ આમને દુઃખ થાય એવું શું કરવા અતિક્રમણ કરો છો? ગાળો ભાંડી એટલે આમને દુઃખ થાય એવું શું કરવા અતિક્રમણ કરો છો? માટે પ્રતિક્રમણ કરો. કોકને દુઃખ થાય એવું કંઈક બોલી ગયા હોય ત્યારે એ અતિક્રમણ કર્યું કહેવાય, ત્યારે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણ એટલે તમને સમજણ પડે એ રીતે એની માફી માગવાની છે. આ દોષ કર્યો એ મને સમજાયો અને હવે ફરી એવો દોષ નહીં કરું એવું ડિસાઇડ કરવું જોઈએ. આવું કર્યું તે ખોટું કર્યું, આવું ના થાય એને, અને આવો આવું ફરી નહીં કરું એવી પ્રતિજ્ઞા લેવાની. છતાંય પાછો ફરી જાય, પાછો એનો એ જ દોષ આવે તો ફરી પસ્તાવો કરવાનો, પણ જેવું દેખાયું એનો પસ્તાવો કરવાનો એટલું ઓછું થઈ ગયું, એટલે ધીમે ધીમે બધું ખલાસ થઈ જાય. પ્રશ્ન કરતા આગળ પૂછે છે, દાદા એટલે કોઈ પણ વ્યક્તિ માટે પ્રતિક્રમણો કેવી રીતે કરવાના? દાદાશ્રી, મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ એ વ્યક્તિનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુદ્ધાત્માને સંભાળવાના, ને પછી આવી ભૂલો કરેલી તે યાદ કરવાની એને આલોચના કહે છે. તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે, તેની માટે મને ક્ષમા કરો એને પ્રતિક્રમણ કહે છે. અને તેવી ભૂલો નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું એવું નક્કી કરવાનું એ તેને પ્રત્યાખ્યાન કહ્યું. આપણે પોતે ચંદુભાઈના જ્ઞાતા દ્રષ્ટા રહીએ, આપણે પોતે ચંદુભાઈના જ્ઞાતા દ્રષ્ટા રહીએ અને જાણીએ કે ચંદુભાઈ કેટલા પ્રતિક્રમણ કર્યા, કેટલા સુંદર કર્યા અને કેટલી વાર કર્યા. નેક્સ્ટ હેડિંગ એ દેહાધ્યાસ કહેવાય. આખા જગતને દેહાધ્યાસ છૂટે નહીં અને પોતાના સ્વરૂપમાં રહી શકે નહીં. આ તમે સ્વરૂપમાં રહ્યા એટલે ઇગોઇઝમ ગોન, મમતા ગઈ. હું ચંદુભાઈ છું એ દેહાધ્યાસ કહેવાય અને હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું, ત્યારથી કોઈ જાતનો અધ્યાસ ના રહ્યો. હવે કશું રહ્યું નથી તો એ ભૂલચૂક થાય ને તો સહેજ ગુંગળામણ થાય. નેક્સ્ટ હેડિંગ પ્રજ્ઞામયથી ચેતવે. આ વિજ્ઞાન છે એટલે આપણે તેનો અનુભવ થાય, અમય અંદરથી જ ચેતવશે. હવે પેલું તો આપણે કરવા જવું પડે ને આ અંદરથી જ ચેતવે. પ્રશ્ન કરતા, હવે અંદરથી ચેતવણી મળે છે એ અનુભવ થયો છે દાદા? હા, હવે આપણને આ માર્ગ મળી ગયો અને શુદ્ધાત્માની જે બાઉન્ડ્રી છે તેના પહેલા દરવાજાની અંદર પ્રવેશ થઈ ગયો, જ્યાંથી કોઈ પાછું કાઢી ન શકે, પાછું ન કાઢી શકે. કોઈને પાછા કાઢવાનો અધિકાર નથી એવી જગ્યાએ તમે બેઠા. વારે ઘડીએ ચેતવણી તો કોણ કરે છે? પ્રજ્ઞા. જ્ઞાન મળ્યા સિવાય પ્રજ્ઞાની શરૂઆત થાય નહીં. અગર તો સંકેત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય. તે સંકેતમાં પ્રજ્ઞાની કેવી શરૂઆત થાય? બીજના ચંદ્રમાં જેવી શરૂઆત થાય. તે આપણા અહીં તો આખી ફૂલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. ફૂલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષમાં લઈ જવા માટે જ એ ચેતવે છે. એ અત્યારે ભરત રાજાને તો ચેતવનાર રાખવા પડેલા, નોકર રાખવા પડેલા. તે 15-15 મિનિટે બોલે કે ભરત રાજા ચેત ચેત ચેત, 3 વખત બોલે. જો તમારે તો અહીંથી જ પ્રજ્ઞા ચેતવે. પ્રજ્ઞા નિરંતર ચેતવ ચેતવ કર્યા કરે કે એ આમ નહીં, આખો દાડો ચેતવ ચેતવ જ કરે છે. અને એ જ આત્માનો અનુભવ, નિરંતર આખો દાડો એ આત્માનો અનુભવ. નેક્સ્ટ હેડિંગ અનુભવની શ્રેણીઓ. દાદાને પૂછે છે, દાદા શુદ્ધાત્માના અનુભવ માટે કશું કરવાની જરૂર ખરી? શુદ્ધાત્માના અનુભવ માટે કશું કરવાની જરૂર ખરી? દાદાશ્રી, તમને શુદ્ધાત્માનું લક્ષ્ય આખો દાડો રહે છે ને? હા દાદા. ત્યારે આથી તો અનુભવ બીજો કયો? એ જ શુદ્ધાત્માનો અનુભવ છે. બીજા કોઈને પૂછી આવો હિન્દુસ્તાનમાં કે શુદ્ધાત્માનું લક્ષ્ય કોઈને છે? આ જ્ઞાન પછી શુદ્ધાત્માનો અનુભવ થઈ ગયેલો જ છે. હવે જે અનુભવ થયો પછી એના અંશ દિવસે દિવસે વધતા જ જાય. દ્રષ્ટિ બદલાય ત્યારથી શુદ્ધાત્માનો અનુભવ કહેવાય છે. તે હું શુદ્ધાત્મા છું એવો અનુભવ તમને થઈ ગયો એટલે હું શુદ્ધાત્મા છું એ નક્કી થઈ ગયું, ડિસાઇડ થઈ ગયું. પછી ધીમે ધીમે અનુભવ વધતો 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 કેવળ જ્ઞાન સુધી જાય. કેવળ જ્ઞાન એ સંપૂર્ણ અનુભવ છે એટલે આ અત્યારે અંશ અનુભવ થયા કરે છે. નેક્સ્ટ હેડિંગ અનુભવમય હોય જ. જે રાતે જ્ઞાન આપીએ છીએ તે રાતનો જે અનુભવ છે એ જતો નથી. શી રીતે ખસી પછે? શી રીતે ખસે પછી? અમે જે દાડે જ્ઞાન આપ્યું હતું ને તે રાતનો જે અનુભવ હતો તે જ કાયમને માટે છે. પણ પછી આ તમારા કર્મો ફરી વળે છે, પૂર્વકર્મો જે ભોગવટો બાકી રહ્યો છે એ માગતા વાળા ફરી વળે તેમાં હું શું કરું? પણ દાદા, હવે એવો ભોગવટો લાગતો નથી અમને. દાદા કે ના, એ નથી લાગતો એ વાત જુદી છે, પણ માગતા વાળા વધારે હોય તેને વધારે ફરી વળે. પાંચ માગતા વાળાને પાંચ, બે માગતા વાળાને બે, અને વીસ માગતા વાળાને વીસ. મેં તો તમને શુદ્ધાત્મા પદમાં મૂકી દીધા. પછી માગતા વાળા બીજે દળ આવે એટલે સફોકેશન જરા થાય. નેક્સ્ટ હેડિંગ, અનુભવ આત્માનો દેહાધ્યાસનો. દાદાશ્રી, આપણને આદિ વ્યાધિ ને ઉપાધિ નડે નહીં એટલે જાણવું કે આપણું આ જ્ઞાન સાચું છે. $1,000 પાકીટ પડી ગયું એટલે ચંદુભાઈના મનમાં જરા કચવાટ ઉભો થાય, એટલે મહીથી તમે શું કહ્યું કે વ્યવસ્થિત છે એટલે ચંદુભાઈને શાંત કરી નાખ્યા. તે ઘડીએ મય અનુભવ થયો, એ આત્માનો અનુભવ થયો, ને શાંત ના રહ્યા અને કકડા કર્યો એ દેહાધ્યાસનો અનુભવ થયો. તો એવા અનુભવ થાય છે ને, કોઈ જગ્યાએ અપમાનવાળી જગ્યાએ લાગે તોય, કોઈ જગ્યા અપમાનવાળી લાગે તો એવા અનુભવ થાય છે? દાદા પૂછે છે. દાદા, મય નિરાકુરતા રહે એ અનુભવ થાય ને. હવે રહ્યું શું બાકી? હેડિંગ આવે છે, પેલું ક્રમિક વિજ્ઞાન છે અને આ અક્રમ વિજ્ઞાન છે. આ જ્ઞાન તો વિતરાગોનું જ છે, જ્ઞાનમાં ફેર નથી. અમે જ્ઞાન આપીએ છીએ પછી તમને આત્મ અનુભવ થઈ જાય તો શું કામ બાકી રહે? તો શું કામ બાકી રહે? જ્ઞાની પુરુષની આજ્ઞા પાડવાની. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. અને આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શ નહીં એવું આ અક્રમ વિજ્ઞાન છે. આ તો અજાયબ વિજ્ઞાન છે કે અંદર નિરંતર ચેતવે છે. અરે, આપણને આડા કામમાં પડ્યા હોય ને ત્યારે અંદર ચેતવીને ઉભું રહે હડહડાટ, એટલે તમારે કશું કરવું જ ના પડે. આ જ્ઞાન જ ઇટસેલ્ફ કરી લે છે. તમારે તો ડિસિઝન જ લેવાનું કે અમારે તો દાદાજીની આજ્ઞા જ પાડવી છે. એ આજ્ઞા બધા પ્રકારના વાતાવરણોથી બચાવનારી છે. એ આજ્ઞા, દાદાની પાંચ આજ્ઞા બધા પ્રકારના વાતાવરણોમાંથી બચાવનારી છે. આપણે ઊંઘી ગયા હોય તો એ ચેતવે. હવે એથી વધારે કશું જોઈએ ખરું? બાકી જો એક અવતારી થવું હોય તો અમારા પ્રમાણે આજ્ઞામાં ચાલો ને. તો એક અવતારી આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે તો એ પણ અહીંથી સીધા મોક્ષે જવાય એવું નથી. નેક્સ્ટ હેડિંગ, મોક્ષ માર્ગમાં આજ્ઞા એ જ ધર્મ. જેને મોક્ષે જવું હોય તેને ક્રિયાઓની જરૂર નથી. જેને દેવગતિમાં જવું હોય, ભૌતિક સુખો જોઈતા હોય, તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય તેને તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા બેની જ જરૂર છે. મોક્ષ માર્ગમાં તપ ત્યાગ કશું કરવાનું હોય નહીં. માત્ર જો જ્ઞાની પુરુષ મળે તો જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ અને એ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે, જેનું પ્રત્યક્ષ ફળ મોક્ષ છે. જેનું પ્રત્યક્ષ ફળ મોક્ષ છે. નેક્સ્ટ હેડિંગ, જ્ઞાની પાસે પડી રહેવું. જ્ઞાની ઉપર કોઈ દાડો પ્રેમ ભાવ આવ્યો નથી. દાદા કહે છે, જ્ઞાની ઉપર કોઈ દાડો પ્રેમ ભાવ આવ્યો નથી. અને જ્ઞાની ઉપર પ્રેમ ભાવ આવ્યો ને ત્યાંથી જ બધો ઉકેલ આવી જાય. દરેક અવતારમાં બૈરી છોકરા સિવાય બીજું કશું હોય જ નહીં ને. ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ પાસેથી સંકિત થયા પછી જ્ઞાની પુરુષની પાછળ પડજો. ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ પાસેથી સંકિત થયા પછી જ્ઞાની પુરુષની પાછળ પડજો. પ્રશ્ન કરતા, કયા અર્થમાં પાછળ પડવાનું? દાદાશ્રી, કયા અર્થમાં એટલે આ જ્ઞાન મળ્યા પછી બીજું આરાધન ના હોય. પણ એ તો અમે જાણીએ કે આ અક્રમ છે. આ લોકો પાર વગરની ફાઇલો લઈને આવેલા છે એટલે તમને ફાઇલોને માટે છૂટા કર્યા છે. પણ તેનો અર્થ એવો નહીં કે કામ થઈ ગયું. આજકાલ ફાઇલો પુષ્કળ છે તો તમને મારે ત્યાં રાખવું તો તમારી ફાઇલો બોલાવવા આવે. એટલે છૂટ આપી છે કે ઘેર જજો અને ફાઇલોનો સંભાવે નિકાલ કરો. નહીં નહીં તો પછી જ્ઞાનીની પાસે જ પડી રહેવું જોઈએ. બાકી આપણાથી હવે પૂરેપૂરો લાભ નથી લેવાતો. એ તો નિરંતર રાત દાડો ખૂંચ્યા કરવું જોઈએ. ભલે ફાઇલો છે અને તો જ્ઞાની પુરુષે કહ્યું છે ને, આજ્ઞા કરી છે ને કે ફાઇલોનો સંભાવે નિકાલ કરો, તે આજ્ઞા એ જ ધર્મ છે ને. એ તો આપણો ધર્મ છે, પણ આ ખૂંચ્યા કરવું તો જોઈએ કે આ ફાઇલો હવે ઘટે કે જેથી કરીને હું લાભ આમ ઉઠાવી લઉં. નેક્સ્ટ હેડિંગ, એને તો સામુ આવે મહાવિદેહ ક્ષેત્ર. જેને અહીં શુદ્ધાત્માનું લક્ષ બેઠું હોય તે અહીં આગળ વરસ ક્ષેત્રે રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય ને તે મહાવિદેહમાં જ પહોંચી જાય એવો નિયમ છે. અહીં આ દુષ્મકાળ રહી શકે જ નહીં. આ શુદ્ધ આત્માનું લક્ષ બેઠું તે મહાવિદેહ ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી તીર્થંકરના દર્શન કરી મોક્ષે ચાલ્યા જાય એવો સહેલો સરળ માર્ગ છે આ. અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. સંભાવે નિકાલ કર્યા કરવાનો હોય એ બધી જે આજ્ઞાઓ કહી છે એમાં જેટલું રહેવાય એટલું રહે. પૂરેપૂરું રહે તો મહાવીર જેવું રહી શકે. આ તો રિયલ ને રિલેટિવ તમે જોતા જોતા જાઓ. તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય પણ ત્યાર હોરું મનમાંથી કંઈ નીકળ્યું હોય તો તમે ગૂંચાઈ જાઓ. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અમારી પાંચ આજ્ઞા પાડે તો ભગવાન મહાવીર જેવો અહીં રહી શકે એમ છે. અમે પોતે જ રહીએ છીએ ને. જે રસ્તે અમે ચાલ્યા છે એ રસ્તો જ તમને બતાવી દીધો છે અને જે ગૂંઠાણું અમને અહીં પ્રગટ થયું છે તે ગૂંઠાણું તમારું થયું છે. નેક્સ્ટ હેડિંગ, નેક્સ્ટ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 14, પાંચ આજ્ઞાની મહત્તા. હેડિંગ, જ્ઞાન પછી કઈ સાધના. પ્રશ્ન કરતા, આ જ્ઞાન પછી હવે કઈ જાતની સાધના કરવી દાદા? દાદાશ્રી, સાધના તો આ પાંચ આજ્ઞા પાડે છે ને એ જ. હવે બીજી કોઈ સાધના ના હોય. બીજી સાધના બંધનકારક છે. આ પાંચ આજ્ઞા છોડાવનારી છે. નેક્સ્ટ હેડિંગ, સમાધિ વર્તાવે એવી આજ્ઞાઓ. પ્રશ્ન કરતા, આપણી જે પાંચ આજ્ઞા છે એનાથી પર એવું કંઈ ખરું? આપની જે પાંચ આજ્ઞા છે એનાથી પર એવું કંઈ ખરું? દાદાશ્રી, પાંચ આજ્ઞાની એક વાડ છે તમને, ત્યાં તમારો માલ મહી ચોરી ના ખાય કોઈ એ વાડ તમે રાખી મેલો તો મહી એક્ઝેક્ટ અમે આપ્યું એનું એ જ રહેશે અને વાડ ઢીલી થઈ ગઈ તો કોઈ પેસી જઈને બગાડશે, તે પાછું મારે રિપેર કરવા આવવું પડે. એટલે આ પાંચ આજ્ઞામાં રહે ત્યાં સુધી નિરંતર સમાધિની અમે ગેરંટી આપીએ છીએ. હું પાંચ વાક્યો તમને પ્રોટેક્શન માટે આપું છું. આ જ્ઞાન તો મેં તમને આપ્યું અને ભેદ જ્ઞાન જુદું પાડ્યું. હવે એ જુદું થયેલું રહે પાછું, એટલે પ્રોટેક્શન આપું છું કે જેથી કરીને આ કાળ જે કળિયુગ છે ને તે કળિયુગના લૂંટી ના લે બધા. બોધ બીજ ઉગે તો પાણી ને બધું છાંટવું પડે ને. વાડોળિયું મૂકવું પડે કે ના મૂકવું પડે? નેક્સ્ટ સબ હેડિંગ, પાંચ આજ્ઞા વર્તે ત્યાં દશા મહાવીરની. પાંચ આજ્ઞા તો સહેલી છે ને દાદા પૂછે છે, પણ દાદા અનુભવમાં અઘરી લાગે છે. દાદાશ્રી કહે છે એ અઘરી નથી, તમારો માલ અઘરી.